परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम्।
जैन सिद्धांत प्रश्नोत्तरमाला भाग बीजो, एमा प्रश्न 181। औपशमिक भावना केटला भेद छे? अत्यारे भावनी वात चाले छे, आपणे पांच प्रकारना भाव, एमा हवे एना भेदनी वात करी छे। तो प्रश्न में कहे छे के औपशमिक भावना केटला भेद छे, तो तेना बे भेद छे, सम्यक्त भाव अने चारित्र भाव, एवा औपशमिक भावना बे भेद छे। उपशमना संबंध में जे रहेलो भाव छे, कर्मना उपशमना संबंधे जे रहेलो भाव छे, ते औपशमिक भाव छे, भाव आत्मानो छे, अने सामे निमित्त तरीके जे पेला कर्म छे एनो उपशम थाय छे, ए औपशमिक भाव। अने एना बे भेद छे, सम्यक्त भाव अने चारित्र भाव, ए बे भेद औपशमिक भावना छे। प्रश्न 182, क्षायिक भावना केटला भेद छे? क्षायिक भाव एटले जे कर्मना क्षय साथे संबंध धरावतो भाव, એટલે એવો ભાવ કે જેના નિમિત્તે કર્મનો ક્ષય થાય, એ ક્ષાયિક ભાવ છે। તો એ ક્ષાયિક ભાવના ભેદ 9 છે, અને એ ક્ષાયિક ભાવ ક્યાં ક્યાં લાગુ પડે એ પ્રમાણે એના ભેદ બતાવ્યા છે। તો ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયિક ચારિત્ર, ક્ષાયિક દર્શન, ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉપભોગ અને ક્ષાયિક વીર્ય, એટલે એ પ્રકારે 9 ભેદ અહીંયા દર્શાવ્યા છે। એ ક્ષાયિક ભાવના ભેદ, પહેલા ઔપશમિક ભાવના ભેદ ગયા, આ ક્ષાયિક ભાવના ભેદ ગયા, હવે એના પછી ક્ષયોપશમિક ભાવના ભેદ કહે છે, એ 18 ભેદ છે। ક્ષયોપશમિક ભાવ, ઉપશમ અને ક્ષય બંને સાથે છે, તો ક્ષયોપશમિક છે, એટલે ઉપશમ અને ક્ષય જે થાય છે તે તો કર્મની પ્રકૃતિના થાય છે, પણ એવો ભાવ આત્માનો અને એના કેટલા ભેદ, તો એના 18 ભેદ, સમ્યક્ત્વ, ચારિત્ર, પછી દર્શનના ભેદ અહીંયા લીધા છે, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, એ ચાર, એ ત્રણ ભેદ એના લીધા છે, કેવળ દર્શન અહીંયા નથી લીધું, કેમ કે ઉપશમ છે ને, ક્ષયોપશમિક ભાવ છે એટલે એ આવે નહીં, એટલે અહીંયા સમ્યક્ત્વ, ચારિત્ર અને દર્શન, તો દર્શનમાં એમણે એના ભેદ લીધા છે, એટલે ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, એ ત્રણ લીધા છે। પછી દેશ સંયમ, સંયમ છે, અને પહેલા જે ચારિત્ર લીધું ને અહીંયા પછી બીજું દેશ સંયમ તરીકે લીધું છે, એટલે પૂરેપૂરું સંયમ નથી તે, અને જ્ઞાનના ભેદ સાથે લીધા છે, એટલે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્ય જ્ઞાન, એમાં પણ કેવળ જ્ઞાન નથી લીધું, કેમ કે કેવળ જ્ઞાન હોય નહીં, એ કેવળ જ્ઞાન હોય ત્યારે તો ક્ષય થયો હોય, ઉપશમ હોય નહીં। અને એ જ રીતે જ્ઞાનના બીજા કુમતિ, કુશ્રુત અને કુઅવધિ જ્ઞાન, એ ત્રણ લીધા, અને બીજા દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય, જે અંતરાયમાં આપણે જે લઈએ છીએ એ આમાં પણ પાછા લીધા છે, દાન અંતરાય, લાભ અંતરાય, ભોગ અંતરાય, ઉપભોગ અને વીર્ય અંતરાય, એ પ્રમાણે જે બાદ ભાગ લઈએ છીએ એ પાંચ, એ પણ લીધા, એટલે એમ કરી અને 18 ભેદ ક્ષયોપશમિક ભાવના લેવામાં આવ્યા। એ રીતે ઔદયિક ભાવના કેટલા ભેદ? ઔદયિક ભાવ, ઉદયિક ભાવમાં 21 ભેદ છે, અને એમાં ગતિના ચાર પ્રકારની ગતિ થાય ને, એ ઉદય આવે એટલે ચાર પ્રકારની ગતિ હોય, મનુષ્યની ગતિ, દેવની ગતિ, તિર્યંચની ગતિ, નારકીની ગતિ અને કષાય ચાર પ્રકારના, અનંતાનુબંધી, પ્રત્યાખ્યાનાવરણી, પ્રત્યાખ્યાનાવરણી અને સંજ્વલન, લિંગ ત્રણ પ્રકારના, પુરુષ લિંગ, સ્ત્રી લિંગ અને નપુંસક લિંગ, મિથ્યા દર્શન એક, અજ્ઞાન એક, અસંયમ એક, અસિદ્ધત્વ એક અને લેસ્યા છ પ્રકારની લેસ્યા છે, પિત્ત, પદ્મ, શુક્લ, કૃષ્ણ, નીલ અને કાપોત, છ પ્રકારની લેસ્યા. હવે લેસ્યા વિશે વાત જરા સમજવાની છે. અહીંયા પ્રશ્ન પણ એ જ આવે છે એટલે આપણે એમાંથી જ લઈએ કે 185 પ્રશ્ન, લેસ્યા કોને કહે છે? લેસ્યા કોને કહે છે? તો કસાયના ઉદયથી અનુરંજિત યોગોની પ્રવૃત્તિને ભાવલેસ્યા કહે છે. અને શરીરના પિત્ત, પદ્મ આદિ વર્ણોને દ્રવ્ય લેસ્યા કહે છે. મૂળ તો સમજવાની છે તે ભાવલેસ્યા. કસાયનો ઉદય, એ કસાયના ઉદય તો જ હોય પણ એ ઉદયથી અનુરંજિત યોગ ની પ્રવૃત્તિ એને ભાવ લેસ્યા કહેવામાં આવે. કોઈ પણ કસાય, એ કસાયનો જે ભાવ છે એ એનાથી અનુરંજિત યોગ, એટલે યોગ ની પ્રવૃત્તિ, જે જોડાણ થઈ અને જે પ્રવૃત્તિ છે એમાં કસાય ભળ્યો છે ત્યારે એ ભાવ લેસ્યા કહેવાય છે. એટલે કસાયના ઉદયથી, જ્યારે કસાય ઉદયમાં છે એનાથી એ રંજિત એટલે રંગાયેલી છે, અનુરંજિત એટલે રંગાયેલી છે. જે કસાયના ઉદયથી રંગાયેલી પ્રવૃત્તિ એ ભાવ લેસ્યા છે. યોગની, યોગોની પ્રવૃત્તિ જેની સાથે જોડાણ થાય એની પ્રવૃત્તિ એ ભાવ લેસ્યા છે. કસાય અને એનાથી રંજિત થયેલી એટલે કસાયના ભાવ સહિતની જે છે એવી, જ્યાં યોગ થઈ અને જે પ્રવૃત્તિ છે એ ભાવ લેસ્યા છે. એમાં ભાવની જ વાત કરી છે, એ ભાવની પ્રવૃત્તિની વાત લીધી છે. કેવો ભાવ, એ વખતનો ભાવ, કસાય અનુરંજિત ભાવ જે છે એ લેસ્યા છે. કસાયથી રંગાયેલો ભાવ જે છે, કસાયથી રંગાયેલા ભાવ અને એવા ભાવ થતા હોય તો એવા ભાવની પ્રવૃત્તિ કહેવાય. અને એ જ્યાં જોડાણ થયું છે એ જોડાણને લીધે થઈને થતું હોય એ ભાવ લેસ્યા છે. અને શરીરના એને અનુરૂપ જે રંગો, એ પિત્ત, પદ્મ આદિ વર્ણ, એટલે પિત્ત એટલે પીળો અને પદ્મ એટલે ગુલાબી અને શુક્લ એટલે સફેદ અને કૃષ્ણ, નીલ અને કાપોત, કૃષ્ણ એટલે કાળો, નીલ એટલે વાદળી અને કાપોત એટલે આ ક્રમ જે છે ને એ આ રીતે લીધો છે. પણ ખરેખર તો શુક્લ લેસ્યા પહેલા ક્રમમાં, પછી એનાથી હલકી જોઈએ તો પદ્મ અને પછી પિત્ત આવે, પછી કાપોત આવે. એટલે આપણે એને એમ કહી શકીએ બ્રાઉન જેવો કલરની અપેક્ષાએ કહીએ તો, અને પછી નીલ આવે અને પછી કૃષ્ણ આવે એમ. એટલે એ ઉતરતા ક્રમમાં સૌથી પહેલા શુક્લ, પછી પદ્મ. પદ્મને યાદ રાખવું હોય તો પદ્મ એટલે એ પિંક થાય, પદ્મ એટલે કમળ, એટલે પિત્ત એટલે પીળું અને પછી કાપોત, નીલ અને કૃષ્ણ, એટલે એ ક્રમમાં હોય. એટલે છે શું એ? એટલે કસાયના ભાવથી રંગાયેલા યોગની પ્રવૃત્તિ છે એ ભાવ લેસ્યા છે. એટલે એવા ભાવ હોય અને અનુરૂપ આમ તો દેખાવ એવો થઈ જાય, એ દેખાવને પછી દ્રવ્ય લેસ્યા કહ્યું છે. એવો દેખાવ થાય એટલે એને દ્રવ્ય લઈ જાય. આપણે નથી કહેતા કે ભાઈ ગુસ્સાથી એમ લાલ થઈ ગયો ને કે ઝેર ખાઈને લીલો થઈ ગયો ને એવું બધું જે કહીએ છીએ આપણે ઝેર, એટલે એ ખરેખર તો એવો કહીએ એવો એક્ઝેક્ટ કલર નથી થઈ જતો ગુસ્સાથી લાલ થાય, પણ આમ સામાન્ય જે ગુસ્સો નથી અને ગુસ્સે થાય છે તો એમાં બ્લડ ફ્લશિસ થાય છે મોડા ઉપર ફેસ ઉપર તો લાગે છે આપણને, એટલે ગુસ્સાથી લાલ થઈ ગયો આપણે કહીએ છીએ. તો એ શરીરની વાત જે કરી એ શરીરના પિત્ત પદમાં આદિ વર્ણો અને દ્રવ્ય લઈ શકે છે. પ્રશ્ન 186માં કહે છે કે પારિણામિક ભાવના કેટલા ભેદ છે. હવે આની પહેલા એક બીજી સ્પષ્ટતા કરી દઉં કે આ લેસ્યા જે છે એમાં શુક્લ લેસ્યા જે છે એટલે એનો અર્થ એવો નથી કે શુક્લ ધ્યાન છે, શુક્લ શબ્દ બંનેમાં મૂકેલો છે ને એટલે એમ નથી થતું. શુક્લ લેસ્યા એ જુદી વસ્તુ છે અને શુક્લ ધ્યાન છે એ જુદી વસ્તુ છે. શુક્લ ધ્યાન છે એ તો આત્મામાં સ્થિરતા કરતા પ્રગટે છે અને શુક્લ લેસ્યા તો ગમે ત્યારે હોઈ શકે છે, સંભાવ જે હોય છે ત્યારે શુક્લ લેસ્યા હોય છે, એવા ભાવ હોય છે તો શુક્લ લેસ્યા હોય. માણસનું અવસાન થાય છે ને ત્યારે એમ કહેવામાં આવે છે કે કેવી લેસ્યા, એમ લેસ્યા એવી હોય કે જે એને અનુરૂપ એમ કે બીજી ગતિ થાય. આખી જિંદગી પાપ કર્યા હોય અને પછી છેલ્લે એમ કે મરતી વખતે બહુ સારી રીતે મરણ થઈ ગયું, લોકો કહે ને આપણે આ પાડવી પડે, ક્યાંથી થાય? જેને આત્મા તરફ દ્રષ્ટિ કરી નથી, પોતાના સ્વરૂપને જાણ્યું નથી અને એના સમાધિ મરણ ક્યાંથી થાય? લોકો કહે છે પણ, અને આપણે પણ પછી જેનું અવસાન થયું છે એની આમન્યા રાખવા માટે થઈને વિરોધ નથી કરતા, પણ ખરેખર તો એવું હોય નહીં. જેને કોઈ પણ પ્રકારે આત્મા તરફ દ્રષ્ટિ થઈ નથી, આત્માનો અનુભવ નથી થયો, એને સમાધિ મરણ ક્યાંથી હોય? સમાધિ મરણ કોઈ સહેલી વાત નથી. સમ્યક દ્રષ્ટિને હોય સમાધિ મરણ, બીજાને સમાધિ મરણ હોતા નથી. સમાધિ મરણ સમ્યક દ્રષ્ટિને હોય, કંઈ ગમે તેને સમાધિ મરણ હોય નહીં, પણ આમ કે બહુ શાંતિથી દેહ છોડ્યો અને એટલે બહુ સારો જીવને બધી બધી વાતો કરે ને આપણે પણ હા પાડવાની, કેમ કે મૃતને જે અવસાન પામ્યો છે એને માટે થઈને બીજી તો શું વાત કરાય? એમ કહેવાય કે ભાઈ એને જિંદગીમાં ક્યારેય કંઈ કર્યું નહોતું, ધર્મને લક્ષ્ય કંઈ કર્યું નહોતું, માત્ર ક્રિયાકાંડમાં જ રહ્યા હતા, કોઈ અભ્યાસ હતો નહીં, કંઈ નહોતું, એવું થોડું કહેવાય પછી? એટલે વિવેક ખાતર આપણે આ પાડીએ અને લોકો પણ બધાને એ જ હોય કે જેને ત્યારે અવસાન થયું હોય એ એમ જ કહે કે ભાઈ અમારે તો એમનો દેહ છૂટ્યો પણ બહુ સમાધિ મરણ થયું, બધાને એમ જ કહેવું જોઈએ. એવા સમાધિ મરણ હોતા નથી. લેસ્યા સારી હોય એ વાત બરાબર છે, લેસ્યા સારી હોય એ વાત સમજી શકાય. એટલે સામાન્ય રીતે મનુષ્યમાં જાય કે એમાં દેવમાં જતા હોય એની લેસ્યા સારી હોય, પણ એ મનુષ્યમાં પણ ક્યાં જાય છે શું, દેવમાં પણ કયા દેવલોકમાં જાય છે એ પણ એટલું જ મહત્વનું છે. એટલે લેસ્યા સંબંધીની વાત મોટે ભાગે તો વ્યક્તિના અવસાન વખતે આવે કે કેવી લેસ્યા હતી. પણ જેને ક્રોધ વગેરે હોય એને જે લેસ્યા હોય એ વખતે ક્યારે ક્રોધ હોય, મૃત્યુ સમયે પણ, જેમ કે લડતા લડતા મૃત્યુ થાય છે, લડાઈમાં લડતા લડતા તો ક્રોધ હોય છે, દ્વેષ હોય છે, તો એ વખતે લેસ્યા પણ એવી જ હોય, એમ કે ગતિ પણ એવી જ થવાની છે. એટલે લેસ્યાને અનુરૂપ ગતિ થાય છે એમ કહેવા કરતા એમ કહેવાય કે ગતિ જેવી થવાની છે એને અનુરૂપ અહીંયા એવી જ લેસ્યા હોય. ગતિ તો એના કર્મોને આધારે થાય છે, જેવો કર્મ એનો બંધ પડ્યો છે એ પ્રમાણે ગતિ થવાની, નામ કર્મનો બધે બંધ જે પડ્યો છે એ પ્રકારે ગતિ થવાની છે. એટલે છેલ્લે માત્ર લેસ્યા બદલાઈ જાય અને ગતિ સારી થઈ જાય એવું કેવી રીતે બને? એવું બને છેલ્લે એક વખત ફક્ત આમ બદલાઈ જાય એટલે બધી સારી ગતિ થઈ જાય? ધાર્મિક સ્થળની અંદર અવસાન થાય એટલે લોકો એમ માને કે બહુ સારી ગતિ થઈ, કેવી રીતે હોય એવું? ધાર્મિક સ્થળ છે તો સ્થળ છે, ક્ષેત્રને શું લાગે વળગે? ક્ષેત્રને કંઈ લાગતું વળગતું નથી. ઘણા લોકોના મનમાં એવું હોય કે પાલીતાણામાં અવસાન થયું એટલે બહુ સારું થયું, એક માન્યતા હોય છે. પાલીતાણામાં અવસાન થાય એટલે સારું થાય એવું થોડું છે. એને જીવન દરમિયાન શું કર્યું છે, કેવા કર્મ બાંધ્યા છે એ પ્રમાણે એની ગતિ થાય. શત્રુંજય પહાડ ઉપર થયું હોય કે સમસ્તીખીરના પહાડ ઉપર અવસાન થયું હોય એટલે સારી ગતિ જ થાય એમ થોડું છે, એવું હોતું નથી. ત્યાંથી બીજા જીવો સિદ્ધ થયા છે એ વાત બરાબર છે, પણ એનો અર્થ એવો નથી કે વર્તમાનમાં જે કોઈ ત્યાં જઈને અવસાન પામે એટલે એમ થઈ જાય, એવું નથી. એવી ઊંધી માન્યતા હિન્દુમાં હતી એટલે એ લોકો એવું માનતા કે કાશી એ કરવત મુકાવા જાય એવી એક માન્યતા હતી. કાશી ત્યાં જઈ અને ત્યાંનું મૃત્યુ, ત્યાં જઈને મૃત્યુ પામવું એમ, એટલે પેલું કરવતથી વહેરી નાખે આખા અને એ રીતે મૃત્યુ થાય એમ. એટલે એવું મૃત્યુ થાય તો પછી ગતિ ખૂબ સારી થાય. આવી મૂર્ખામી ભરી વાતો ચાલી આવે અને એવી વાતોમાં લોકો આવી જાય. પોતે શું કરે છે એના તરફ જીવન પર્યંત ક્યારેય ધ્યાન આપ્યું નથી. ભગવાન આત્મા છે, સિદ્ધ સમાન છે, પણ એ વાત ભૂલી ગયો. પ્રમાદમાં ને પ્રમાદમાં રહ્યો, પ્રમાદમાં રહ્યો એટલે ધર્મની અપેક્ષા એ પ્રમાદ છે, એ પ્રમાદની વાત છે. આમ તો કાર્યરત જ રહ્યો હોય બીજી રીતે જોવા જઈએ તો, પણ ક્યાં? પરમાં, જ્યાં એ કાર્ય કરી નથી શકતો ત્યાં એ કરવાના ભાવમાં રહ્યો હોય, વિભાવ ભાવમાં જે કાર્યરત રહ્યો હોય. હું આ કરું, હું આ કરું, હું આ કરું, હું બીજાનું કલ્યાણ કરું, બીજાનું ભલું કરું, બીજાઓને સમજાવું, બીજાના પ્રોબ્લેમ સોલ્વ કરું, હું બીજાઓને મદદ કરું, એના એના અભિમાનમાં અભિમાનમાં જિંદગી પૂરી કરીને એ અને એના સગાવાળા બધા એમ જ માનતા હોય કે એમણે તો બહુ સારું જીવન જીવ્યા, સારું જીવન જીવ્યા. શું સારું જીવન જીવ્યા? આત્માને લક્ષ્ય શું કર્યું? આત્માને લક્ષ્ય શું કર્યું? ગાંધીજીની વાત લઈએ, સારું જીવન જીવા એમ કે આઝાદી અપાવી, આમ તેમ સત્યના પ્રયોગો વગેરે વગેરે બધું. ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનમાં એક વખત આવ્યા, ઢેબરભાઈ એમને લઈને આવ્યા, તો ગુરુદેવે એમને અનુલક્ષીને જ વાત કરી કે જે એમ માને છે, જે એમ માને છે કે હું પરની સેવા કરી શકું છું એ મૂંઢ છે. હું પરની સેવા કરી શકું છું એવું જે માને છે મૂંઢ છે. સમજદારી હોય તો એ સમજી જાય કે આ તો માત્ર અભિમાન છે, કોઈની સેવા કોઈ કરી શકતું જ નથી. પેલી વ્યક્તિને જે કંઈ પ્રાપ્ત થાય છે તો એના પુણ્યને કારણે પાપ પ્રાપ્ત થાય છે. તમે એમ માનો છો કે મેં એને આપ્યું, મેં દાન કર્યું એટલે એને પ્રાપ્ત થયું, અથવા તો મેં સેવા કરીને આ લોકોને બચાવ્યા, આ લોકોને મદદ કરી, તમે એવું માનો છો. પણ કોણ કોની સેવા કરે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી ત્યાં ક્યાંથી કરે? માત્ર ભાવ થાય, બીજું કંઈ થાય નહીં. સેવાના ભાવ છે એ ઉત્કૃષ્ટ ભાવ છે કે આત્માના જવાના ભાવ છે તે ઉત્કૃષ્ટ ભાવ છે? જે કરી નથી શકતો એવા ભાવ, હું બીજાનું કરી શકું અને બીજાનું સારું હું કરું છું, એ ભાવ સારો છે એમ કહે છે લોકો. પણ શું સારું છે એમાં? એ તો વિભાવ ભાવ છે. જેને અભ્યાસ છે એ સમજે છે કે એમાં શું સારું, કંઈ સારું નથી. એ તો ઉલટો સમય બગાડી રહ્યો છે, પોતાના સ્વરૂપમાં જવા માટે એનો પુરુષાર્થ કરવો જોઈએ એવા ભાવની જગ્યાએ એ તો વિભાવ રૂપે પરિણમ્યો છે. પણ જેને અભ્યાસ નથી એને એ વાત નહીં સમજાય. જેને શાસ્ત્રનો અભ્યાસ નથી, જેને દ્રવ્યશ્રુતનો અભ્યાસ નથી, જેને આ પ્રશ્નોત્તરમાળા કરી નથી એને એ વાત નહીં સમજાય. એ તો એમ કહેશે કે હા, કેવા સારા ભાવ કરે છે, શું સારા ભાવ છે, રખડવાના ભાવ છે. બરાબર છે? તો પછી એવા ભાવ જીવન પર્યંત કર્યા હોય ને પછી છેલ્લે તમે એમ કહો કે કેવી લેસ્યા થઈ, છેલ્લે મરતી વખતે કેવી લેસ્યા હતી? અરે પ્રભુ, એવી જ લેસ્યા હોય, જ્યાં જવાનું હોય એને અનુરૂપ જ એમ જ લેસ્યા હોય તો શુક્રાણો નકામોનો એની ચિંતા કરે છે? શું થાય? આખું જીવન જેને ધર્મમય વિતાવ્યું છે, પોતાના સ્વરૂપની પ્રાપ્તિને માટે થઈને પુરુષાર્થ કર્યો છે જીવનમાં, જેની દ્રષ્ટિ સમ્યક થઈ છે, એને દેહ છૂટે તો કેવા સમયે દેહ છૂટે? અથવા તો દેહ છૂટવાની તો ક્યાં વાત રહી, પણ એનાથી આગળ વધીને વાત કરીએ તો એને તો સમ્યક દ્રષ્ટિ છે, એને તો આવતા ભવનું જે આયુષ્ય બંધાય એ પણ એ પોતે શુભ ભાવમાં હોય ત્યારે જ બંધાય, અશુભ ભાવમાં એને આયુષ્યનો બંધ ના પડે. સમ્યક દ્રષ્ટિ છે એને આવતા ભાવ માટેનો જે બંધ પડે છે એ બંધ ક્યારે પડે કે એ પોતે શુભભાવમાં હોય એવા વખતે એને બંધ પડે છે. દ્રષ્ટિને શુભભાવમાં હોય ત્યારે ન પડે, અને એ જ પ્રમાણે એનું આયુષ્ય પૂરું થાય છે ને એ વખતે એની લેસ્યા હોય એ શુક્લ લેસ્યા હોય. કેમ કે જીવન પર્યંત ધર્મમય જીવન ગાળ્યું છે, જીવન પર્યંત એ જ કર્યું છે, પોતે એક નાયક નાયક નાયકનું રટણ કર્યું છે અને જેમ છે તેમ સ્વરૂપને સમજ્યો છે. છ એ છ દ્રવ્યથી જુદો પોતે પોતાને તારવી કાઢ્યો છે અને એવું અનુભવમાં પણ આવ્યું છે, એવો જ્ઞાની થયો છે, સમ્યક દ્રષ્ટિ થયો છે. ભલે ચારિત્રનો પુરુષાર્થ નથી ઉપડ્યો પણ એની લેસ્યા એવી જ હોય. હવે આપણે આગળ જે પ્રશ્ન હતો એ લઈએ, 186 પ્રશ્ન. એમાં પારિણામિક ભાવ કેટલા ભેદ છે? ઔદયિક ભાવના આપણે 21 ભેદ લીધા, હવે કે છે પારિણામિક ભાવના કેટલા ભેદ? તેના 3 ભેદ છે, જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ. જીવત્વ, જીવન છે તે જીવત્વ, જીવત્વ શક્તિને લઈને જે છે તે જીવત્વ શક્તિને લઈને શું છે? તો કે અનંત ગુણોને ધારી રાખનાર, અનંત ગુણોને ધારી રાખનાર એ જીવત્વ શક્તિ છે. ભવ્યત્વ, ભવ્યત્વમાં શું છે? જે ભવ્ય છે તેને ભવ્યત્વ હોય, એટલે કે જે પોતે જ્ઞાન રૂપે પરિણમી શકે છે એ ભવ્ય છે અને એ જ્ઞાન રૂપે પરિણમવાની શક્તિ તે ભવ્યત્વ. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને એવા જ્ઞાન સ્વરૂપે પોતે પોતાના સ્વરૂપે પરિણમી શકે એ ભવ્ય છે અને પોતાના સ્વરૂપ રૂપે પરિણમવાની જે શક્તિ તે ભવ્યત્વ. અને અભવ્યત્વ, ભવ્યત્વથી વિરુદ્ધ અભવ્યત્વ, કે જે પોતે જ્ઞાન રૂપે પરિણમી નથી શકતો, સમ્યક દર્શન થતું નથી, આત્માનો અનુભવ થતો નથી, એ અભવ્ય છે, એ અભવ્ય છે અને એવો આત્માનો અનુભવ ન કરી શકે એ અભવ્યત્વ. એવો આત્માનો અનુભવ નથી થતો એ પ્રકારની શક્તિ કહો, એ પ્રકારના સંયોગ કહો, એ પ્રકારે એને અભવ્યત્વ કહેવાય. આ પારિણામિક ભાવના ભેદ પાડ્યા છે, જે કાયમ રહે છે એની વાત કરી, જે હંમેશા રહે છે તે રહેવાવાળું તે પારિણામિક ભાવ છે. એ દ્રવ્ય છે, એ સ્વભાવ છે, એનો સ્વભાવ છે, એ ક્ષણિક ભાવ નથી, વિભાવ ભાવ નથી, એનો સ્વભાવ છે, એ પારિણામિક ભાવ છે. અને એ પારિણામિક ભાવ, એ સ્વભાવ ક્યારે ન હોય? કે દરેક સમયે હોય. વસ્તુ છે તો વસ્તુનો સ્વભાવ હોય કે ન હોય? સોનું છે તો સોનાને એનો સ્વભાવ છે, પીળાશ છે, ચિકાશ છે, ઘનતા છે, બધું એના સ્વભાવે હોય. ચાંદી ચાંદીના સ્વભાવે હોય. આત્મા જીવ છે તે જીવના સ્વભાવે હોય. એટલે એ તો સ્વભાવ છે, પારિણામિક ભાવ છે તે સ્વભાવ છે. એના 3 ભેદ કયા? હવે પ્રશ્ન 187, એમાં કહે છે કે ઉપરોક્ત 5 ભાવોમાંથી કયા ભાવ તરફ વલણ વડે ધર્મની શરૂઆત અને પૂર્ણતા થાય? આ પ્રશ્ન મહત્વનો છે. બીજા બધા ભેદ છે તે યાદ રાખવા, પણ જે સમજવાનું છે તે આમાં સમજવાનું છે. 5 ભાવની વાત કરી તો કે 5 ભાવોમાંથી કયા ભાવ તરફ વલણ વડે ધર્મની શરૂઆત અને પૂર્ણતા થાય? આમ જોવા જઈએ તો સીધો સવાલ છે અને બહુ સહેલાઈથી સમજી શકાય તેવું છે કે 5 ભાવમાં 4 ભાવ કેવા? ક્ષણિક. એક પારિણામિક ભાવ છે, એના સિવાયના 4 ભાવો ક્ષણિક છે, એક સમય પૂરતા છે. વળી તેમાં પણ ક્ષાયિક ભાવ તો વર્તમાનમાં છે નહીં, એટલે અહીંયા વર્તમાનમાં ભરત ક્ષેત્રમાં વર્તમાનમાં એવો કર્મનો ક્ષય થઈ જાય એવો ભાવ ક્ષાયિક ભાવ એ નથી. કર્મનો પૂર્ણપણે ક્ષય થઈ જાય એવો ક્ષાયિક ભાવ નથી થતો. ક્ષયોક્ષમ થાય છે પણ ક્ષય નથી થતો, એટલે ક્ષાયિક ભાવ તો વર્તમાનમાં અહીંયા ભરત ક્ષેત્રમાં નથી જોયો. ઉપશમ ભાવ પણ હોય તો તે થોડો વખત ટકે છે અને ઉદય ક્ષયોક્ષમ ભાવો પણ સમયે સમયે પલટે છે. ઉપસમ ભાવ છે, મંદ પડ્યા છે કસાય, અને એ ભાવ પણ એક સરખો નથી ટકતો, ટકીને રહેતો નથી, એટલે એ હોય તો તે થોડો વખત ટકે છે. ઉદય ક્ષયોક્ષમ ભાવો એ સમયે સમયે પલટાય છે, કંઈક ને કંઈક ઉદયમાં આવે છે તો એટલે ઔદયિક ભાવ થાય છે, અને એ રીતે ક્ષયોક્ષમ ભાવો પણ સમયે સમયે પલટાય છે. માટે તે ભાવો ઉપર લક્ષ્ય કરે તો ત્યાં એકાગ્રતા થઈ શકે નહીં. આ ચારે પ્રકારના ભાવ જે લીધા છે એમાં ક્યાંય એકાગ્રતા થઈ શકે નહીં, કેમ કે ક્ષણિક વસ્તુ છે. ક્ષાયિક ભાવ જે છે એ તો વર્તમાનમાં છે નહીં, એટલે પારિણામિક ભાવ સિવાયના જે બાકીના જે ભાવ છે એની વાત અહીંયા કરી. તો કે એ કેવા છે? તો કે એમાં એકાગ્રતા થઈ શકે એવો ભાવ નથી, એમાંથી ધર્મ પ્રગટે નહીં. ક્ષાયિક ભાવ છે એ પણ ખરેખર જોવા જઈએ તો એ પછી ક્ષાયિક ભાવ છે તે ભાઈ એ જ રીતે રહે છે, પણ એ પણ આમ તો પર્યાય છે. ક્ષાયિક ભાવ છે એ પણ એ સમયની પર્યાય છે જે વખતે ક્ષય થયો, પણ પછી એવી ને એવી જ પર્યાય થયા કરે એટલે ક્ષાયિક ભાવ રહે છે. ક્ષાયિક સંકી થયું છે તો પછી એ દર્શન મોહનીયનો ક્ષય થયો છે તો પછી એ થઈ ગયો એટલે પછી પૂરું થયું, એટલે એ ક્ષાયિક તરીકે જ રહે છે, પણ એ ખરેખર તો એક પર્યાય છે. બીજા સમયે પણ એવી ને એવી જ પર્યાય છે કે જયારે કર્મનો ક્ષય દર્શન મોહનીયનો કર્મનો ક્ષય છે. ત્રીજા સમયે પણ એમ જ રહે છે કે દર્શન મોહનીયનો ક્ષય છે, કેમ કે એક વખત ક્ષય થયો છે પછી દર્શન મોહનીય નવું કંઈ થતું નથી. એટલે એ રીતે જોવા જઈએ છીએ તો ક્ષાયિક ભાવ છે, પણ એ ક્ષાયિક ભાવમાં એક અપેક્ષાએ જોવા જઈએ તો એ કાયમ રહેવાવાળો છે, છે તો એક સમયનો, બીજા સમય પાછો એવો ને એવો બીજો છે. પણ અહીંયા તો જે વાત કરી ઉપસમ અને ક્ષયોપસમિક ભાવની જે વાત કરી છે તો પલટાયા કરે છે સમય સમય. માટે તે ભાવો ઉપર લક્ષ્ય કરે તો ત્યાં એકાગ્રતા થઈ શકે નહીં. ટૂંકમાં પારિણામિક ભાવ સિવાય કોઈપણ જગ્યાએ એકાગ્રતા કરે તો એકાગ્રતા થઈ શકતી નથી, પારિણામિક ભાવમાં જ એકાગ્રતા થઈ શકે. પેલા બદલાય છે, બદલાતી વસ્તુમાં એકાગ્રતા થઈ શકે નહીં, અને એકાગ્રતા થઈ શકતી નથી અને ધર્મ પણ પ્રગટ થતો નથી. ત્રિકાળ ત્રણેય કાળે સ્વભાવી પારિણામિક ભાવનું મહાત્મ્ય જાણીને તે તરફ જીવ પોતાનું વલણ કરે, રૂચિ કરે, એનો વિચાર કરે તો ધર્મની શરૂઆત થાય છે, અને તે ભાવની એકાગ્રતાના જોરે જ ધર્મની પૂર્ણતા થાય છે. ત્રણેય કાળ ત્રિકાળ સ્વભાવી પારિણામિક ભાવનું મહાત્મ જાણીને ત્રણેય કાળ રહેવા વાળો સ્વાભાવિક જે ભાવ, સ્વાભાવિક એવો ભાવ કે જેને લીધે થઈને જે શુદ્ધ પરિણમન થાય છે એ પરમ પારિણામિક ભાવ, એનું મહાત્મ સમજીને કે એના ઉપર દ્રષ્ટિ કરવાથી એ શુદ્ધતા પ્રગટે છે, એવો એ ભાવ, એ પારિણામિક ભાવ એ દ્રવ્ય છે, એટલે એનું મહાત્મા આવે અને એના તરફ પછી જીવનું લક્ષ્ય જાય છે, એના ઉપયોગ જાય છે, એટલે એમાં એને રૂચિ થાય છે, એટલે કે જીવ પોતાનું વલણ કરે છે એના તરફ પારિણામિક ભાવનું મહાત્મ્ય જાણીને તો ધર્મની શરૂઆત થાય છે, એટલે એને સાચી માન્યતા થાય છે, આત્માનો અનુભવ થાય છે, આત્માનું જ્ઞાન થાય છે, અને એની સમ્યક સાચી માન્યતા થાય છે, સાચી શ્રદ્ધા થાય છે. અને તે ભાવની એકાગ્રતાના જોરે જ ધર્મની પૂર્ણતા થાય છે. હવે જે સાચી માન્યતા, સાચી શ્રદ્ધા થઈ, એ સાચી શ્રદ્ધા થઈ, એ અનુભવ દ્વારા થઈ, એટલે ત્યાંથી ધર્મની શરૂઆત થાય. કેમ કે એ વખતે અંશે ચારિત્ર પ્રગટે છે અને કસાઈની પહેલી ચોકડી જાય છે અનંતાનો બંધીની, એટલે ધર્મની શરૂઆત ત્યારે થાય છે એમ કહેવામાં આવે. ધર્મની શરૂઆત ત્યારે થાય એમ કહેવામાં આવે. અને પૂર્ણતા ક્યારે થાય? કે એ જ ભાવ આત્મામાં જવા માટે એનો જે પુરુષાર્થ કર્યો અને અનુભવ થયો, સમ્યક દર્શન થયું, તો એ જ રીતે ફરીથી એ આત્મામાં વધારે ઉગ્રતાપૂર્વક ત્યાં માત્ર જવાનું ક્ષણિક ટકીને નીકળી જવાનું એમ નહીં, પણ ત્યાંને ત્યાં ટકીને રહેવાનું, બહારમાં નહીં આવવાનું, ત્યાં સ્થિરતા કરવી. એનો જે પુરુષાર્થ કરે અને એ જે જયારે થાય, ટકીને ત્યાં રહી જાય, ત્યારે ધર્મની ખરેખરી પૂર્ણતા થાય. એટલે એ વાત અહીંયા કરી કે ધર્મની શરૂઆત તો પારિણામિક ભાવનું મહાત્મ્ય જાણીને એના તરફ જીવ પોતાનું વલણ રૂચિ કરે, એના તરફ એની રૂચિ કરે, વલણ કરે એના તરફ, ત્યારે ધર્મની શરૂઆત થાય. અને એમાં ને એમાં એ ભાવમાં વિશેષ પુરુષાર્થ કરે, એકાગ્રતા જોરપૂર્વક કરે અને ત્યાં જે સ્થિરતા કરે તો ધર્મની પૂર્ણતા થાય. હવે પ્રશ્ન 188. સર્વ ઔદયિક ભાવો બંધનું કારણ છે? જો આ પ્રશ્ન મહત્વનો છે, સમજવા જેવો છે. ઉદયિક ભાવ છે એ બધા ઔદયિક ભાવ બંધનું કારણ છે? સર્વે ઔદયિક ભાવો બંધનું કારણ છે એમ ન સમજવું, એમ ન સમજવું. પણ માત્ર મિથ્યાત્વ, અસંયમ, કસાય અને યોગ એ ચાર ભાવો બંધનું કારણ છે. કયા? મિથ્યાત્વ, અસંયમ, કસાય અને યોગ એ ચાર ભાવો બંધનું કારણ છે. ઔદયિક ભાવ લીધા છે ને અહીંયા, એમાં ઔદયિક ભાવો, બધા જ ઔદયિક ભાવો છે એ બંધનું કારણ છે એમ ન સમજવું. પણ આ જે ચાર કહ્યા એ ઔદયિક ભાવ, મિથ્યાત્વ, અસંયમ અને કસાય અને યોગ એ ચાર ભાવો બંધનું કારણ છે. આ ધવલામાંથી લેવામાં આવ્યું છે. મહાધવલ અને ધવલ ધવલામાંથી લેવામાં આવ્યું છે. એના પછી છે એ લઈએ આપણે કે જો જીવ મોહના ઉદયમાં જોડાય તો બંધ થાય, આશ્રવ થાય, બંધ થાય. અને દ્રવ્ય મોહનો ઉદય હોવા છતાં જો જીવ શુદ્ધ આત્મભાવનાના બળ વડે ભાવ મોહરૂપે ન પરિણમે તો બંધ થતો નથી. બહુ સરળ વાત કરી દીધી, સીધી વાત આપણે રોજ કહીએ છીએ જ વાત કરી, પણ શબ્દો એવા મૂકી દીધા છે એટલે અઘરું લાગે. આપણે આ વાત રોજ વાત થાય છે, ઘણી વાર વાત થઈ છે કે જો જીવ મોહના ઉદયમાં જોડાય તો બંધ થાય. બંધ ક્યારે થાય? આશ્રવ થાય તો. અને આશ્રવ ક્યારે થાય છે? કે એ મોહના ઉદયમાં કહો કે મોહના મોહ કારણે કહો, નિમિત્ત કારણ કહી શકીએ આપણે. મોહના ઉદય, મોહનો ઉદય વર્તે છે, મોહનીય કર્મ પડ્યું છે એ ઉદયમાં છે, મોહનીય કર્મ છે તો એને લીધે થઈ અને એને શું થાય છે તો કે એવા આશ્રવ થાય છે, એવા વિવાહ ભાવ થાય છે. પણ ખરેખર તો મોહની કર્મ જે છે તો જુદી વસ્તુ છે, જળ વસ્તુ છે અને આત્મા ભગવાન એનાથી જુદો છે. પણ એનું એને નિમિત્ત નૈમિતિક સંબંધ છે એટલે એમ કહેવામાં આવે કે મોહને વશ થઈને. મોહને વશ શું થવાનો છે? એ વશ પોતે પોતાને વશ છે, છતાં પણ એની દ્રષ્ટિ પોતા તરફ નથી અને પરમાં દ્રષ્ટિ કરી છે એટલે એમ કહેવાય કે પરને વશ થયો. પરને વશ થાય ક્યાંથી? પૂતગળ પેલું હોય અને પોતે જીવ છે તો એમાં એને વશ શું થયો? એટલે જો જીવ મોહના ઉદયમાં જોડાય તો બંધ થાય. અને દ્રવ્ય મોહનો ઉદય હોવા છતાં, એટલે એવા મોહની કર્મનો ઉદય હોવા છતાં જો જીવ શુદ્ધ આત્મભાવનાના બળ વડે ભાવ મોહરૂપે ન પરિણમે, એને એવા ભાવ થાય જ નહીં, એટલે કે એ મોહમાં તણાઈ ન જાય, એ મોહમાં તણાઈ નથી જતો તો પછી એને વિભાવ ભાવ થતા નથી, આશ્રવ થતા નથી, બંધ પડતો નથી. પણ એવું કેવી રીતે થાય છે? તો કે શુદ્ધ આત્મભાવનાના બળ વડે. એટલે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એની ભાવના, એટલે એમાં જ્યારે એ એકાગ્રતા કરે છે તો પછી એ વખતે પેલા દ્રવ્ય મોહનો ઉદય છે છતાં પણ એને કર્મ બંધ થતો નથી. ભલે ને દ્રવ્ય મોહનો ઉદય રહ્યો, મોહની કર્મ હોય કે ગમે તે કર્મ હોય, કોઈ કર્મ જીવનું કંઈ બગાડી શકતું નથી. એનો ગમે તેવો ઉદય હોય તો કોઈ જીવમાં ફેરફાર થતા નથી. જે ઉદય આવ્યો છે એની સાથે જોડાવાથી અને એની સાથે જોડાઈને પછી એવા આર્થ ધ્યાન કે આશ્રવ થાય તો એ બંધ થાય છે, અને ત્યાં કંઈ થતું નથી. ભલે ને આવે, ઉદયમાં આવ્યું તો શું થઈ ગયું? ઉદયમાં આવે છે તો એને દ્રષ્ટા ભાવે જુએ છે, બીજું શું કરવાનું? પોતે પોતાના સ્વરૂપમાં જે વિરાજી ગયો છે અથવા તો એ સ્વરૂપમાં જાય છે અને બહાર આવે છે, એવી વખતે પણ એને કેટલી બધી વસ્તુઓ થતી હોય બહારમાં, પણ એ બધા તરફ એનું લક્ષ છે જ નહીં. લક્ષ આત્મા તરફ છે, આત્મા સિવાય બીજે ક્યાંય લક્ષ નથી. એટલે એને આશ્રવ ક્યાંથી થાય? જોડાણ જ નથી થતું બહારમાં કોઈ સાથે, તો પછી ક્યાંથી આશ્રવ થવાના છે? એટલે શુદ્ધ આત્મભાવના બળ વડે એ ભાવ મોહ રૂપે ન પરિણમે, ભાવ મોહ રૂપે નથી પરિણમતો તો બંધ થતો નથી. જો જીવને કર્મના ઉદયના કારણે બંધ થતો હોય તો સંસારીને સર્વદા કર્મનો ઉદય વિદ્યમાન છે, તેથી તેને સર્વદા બંધ થાય, કદી મોક્ષ થાય જ નહીં. આપણે વારંવાર આ કહીએ છીએ કે જો કર્મ બધું કરતું હોય અને કર્મ ઉદયમાં આવે એને લીધે થઈને નવો બંધ થતો હોય, પૂર્વનું કર્મ જે બાંધ્યું હતું એનું સ્થિતિબંધ પૂરો થતા એ ઉદયમાં આવે, ફળ આપી અને ખરી જાય, આ તો થાય જ છે. પણ એ જ વખતે એ ઉદયમાં આવે છે તો જે સંયોગો સર્જાય છે એની સાથે જોડાણ કરે છે, એટલે નવા કર્મ બાંધી લે છે, એટલે નિર્જરા થતી નથી. જે નિર્જરા થઈ એ સાચા અર્થમાં નિર્જરા નથી, એ અકામ નિર્જરા કહેવાય. કેમ કે દરેક કર્મને સ્થિતિ બંધ છે તો એ સ્થિતિ પૂરી થતા એ ખરી જાય છે, પણ એ ખરી જાય છે એ પહેલા તો બીજા બાંધી લે છે, બીજા એવા ને એવા બીજી જાતના બધા બાંધી લે છે, ઘણા કર્મ બાંધી લે છે. જીવ દરેક સમયે એને કોઈક ને કોઈક કર્મ ઉદયમાં આવે છે, અને દરેક સમયે એ વિકલ્પરૂપ દશામાં છે. સંઘની પ્રચેન્દ્રિય થયો છે તો વિકલ્પ તો એને આવે છે, મનના વિકલ્પો. એ વિકલ્પોની સાથે એવા જ ભાવ હોય છે, એવા જ ભાવ હોય. વિકલ્પ બહારમાં હોય તો પછી ભાવ કેવા હોય? બહારના લક્ષ્ય જ ભાવ હોય, અંતરના લક્ષ્ય હોઈ શકે જ નહીં. તો એવા બહારના પરના લક્ષ્ય જે ભાવ થાય એને લીધે થઈને બંધ પડે, એને લીધે થઈ એને બંધ પડે છે. પણ એની સાથે જોડાય નહીં તો એને બંધ નથી થતો, એની સાથે જોડાતો નથી તો એને બંધ થતો નથી. એટલે એ જીવને કર્મના ઉદયના કારણે કંઈ બંધ થાય છે એમ નથી. તો ભલે બંધ કર્મનો ઉદય આવતો, અને જો કર્મના ઉદયને કારણે બંધ થાય છે એમ જો કોઈ માનતું હોય તો શું પરિસ્થિતિ થાય? કે સંસારી છે એને કર્મના ઉદય આવ્યા જ કરે છે, અને આવ્યા જ કરે છે તો પછી એને તો કાયમ માટે બંધ થયા કરે, સર્વદા કાયમ માટે હંમેશ માટે બંધ થાય, અને બંધ પડ્યા જ કરે કાયમ માટે, તો ક્યારેય એનો મોક્ષ થઈ શકે નહીં, તો ક્યારેય એનો મોક્ષ ન થાય. એટલે એમ નથી, કર્મના ઉદય આવે છે તો આવવાના છે, કેમ કે પૂર્વે કરેલા કર્મ છે એની નોંધ લેવાઈ ગઈ છે, અને એને એવી નોંધ લેવાઈ છે તો એને અનુરૂપ એવા સંયોગો સર્જાય છે. ખરેખર તો કર્મ છે શું? કર્મ વસ્તુ શું છે? તો કે એણે કરેલા વિભાવ ભાવ છે, એને આસક્તિ ઈચ્છા જે કંઈ કર્યું છે બધું, વિભાવ ભાવ જે કર્યા છે, ક્રોધ માન માયા લોભના ભાવ બધા કર્યા છે, જે કર્યા છે એ જ વસ્તુ એને ઈચ્છી છે, જે રીતે એ પ્રમાણે એને ફળ મળે છે. એટલે આપણે એમ કહીએ કે કર્મ ઉદયમાં આવ્યું છે, જેવા ભાવ કર્યા છે જે પ્રમાણેના એ પ્રમાણે કર્મ ઉદયમાં આવે છે. પણ હવે ઉદયમાં આવ્યું તો ભલે આવ્યું, તો પહેલા કર્યું તું કર્મ એટલે ઉદયમાં આવ્યું, હવે અત્યારે એનું શું છે? ઉદયમાં આવ્યું એટલે એની સાથે જોડાવું એવું કોઈ ફરજિયાત છે? એની સાથે જોડાવું એ ફરજિયાત છે? તમને $1,00,000 મળી ગયા, લોટરી મળી, તો તમારે તમને મળ્યા એટલે કે હા એ પૈસા મારા, એ મારા એમ કૂદકા મારવા એ કઈ ફરજિયાત છે? પણ તમે મારો છો, કૂદકા મારો છો કે આ પૈસા મારા, આ પૈસા મારા, મને મળ્યા, મને મળ્યા. પૈસા ક્યાં તારા છે પ્રભુ? પૈસા તારામાં અંદર આવતા નથી, તું પૈસામાં જતો નથી, તું ભગવાન આત્મા એનાથી તદ્દન ભિન્ન છે. પૈસા જે છે એ તો દ્રવ્ય પૂતગળ છે, તો પૂતગળ દ્રવ્ય છે. પણ એ સંયોગો સર્જાયા તો એ સંયોગોની સાથે જોડાણ કરે છે તો કર્મ બંધાય છે, ન કરે તો ન બંધાય. ભલે ને આવ્યા પૈસા પૈસામાં છે, મારે શું છે એની સાથે, હું એનાથી જુદો છું, એવો ભાવ જો વર્તે તો પેલી $1,000,000ની લોટરી હોય કે $10,000,000ની લોટરી હોય એથી કંઈ એને કંઈ ફેર પડે નહીં, કે એ ક્યાં મારું છે, જે છે તે તો પૂતગળ છે ને, એને મારે શું સંબંધ, કંઈ નહીં. આ પૂતગળે હું શરીર છોડીને હું નીકળી જવાનો છું તો એ પૂતગળે અહીંયા જ રહેવાનું છે, આઠ બેડરૂમનું હાઉસ લીધું છે, અહીંયા જ રહી જવાનું છે, એ સાથે આવવાનું નથી, એ સાથે નથી આવવાનું, જાણે છે, છતાંય એ પ્રમાદમાં રહ્યો છે. અહીંયા તો એ સમજાવવું છે કે એ એમ થતું જો હોય કે કર્મના ઉદયને કારણે નવા કર્મ બંધાય, પહેલાનું પૂર્વનું કર્મ જે છે ઉદયમાં આવે અને એને લીધે થઈ એને નવા કર્મ બંધાય, એવું જો થાય તો તો કોઈ જીવનો મોક્ષ થઈ શકે જ નહીં. એ તો બિચારો કર્મ બાંધ્યા જ કરે, બાંધ્યા જ કરે, ક્યારેય એનો પાર આવે જ નહીં. એટલે એમ નથી, માટે એમ ન સમજવું, એ રીતે ન સમજવું. એટલે તો શું સમજવું એની વાત કરી છે કે તેથી તેને સર્વદા બંધ થાય, કદી મોક્ષ થાય જ નહીં. માટે એમ સમજવું કે કર્મનો ઉદય બંધનું કારણ નથી, પણ જીવનું ભાવ મોહ રૂપે પરિણમન તે બંધનું કારણ છે. મિથ્યાત્વ ભાવે જીવનું પરિણમન થાય છે, એ પરિણમન છે તે બંધનું કારણ છે. બંધનું કારણ શું છે? પૂર્વનું કર્મ છે, એ બંધનું કારણ નથી, પણ જીવનું ભાવ મોહ રૂપે જે પરિણમન છે તે બંધનું કારણ છે. આ પ્રવચનસારમાંથી લેવામાં આવ્યું છે. પ્રવચનસારમાં બહુ સ્પષ્ટતા કરી છે કર્મ બંધન કેવી રીતે થાય છે એના વિશેની ઘણી સ્પષ્ટતા, ભાવકર્મ ને દ્રવ્યકર્મ ને એ બધી વાત એટલી બધી સ્પષ્ટ કરી દીધી છે અને એનો બહુ શાંતિથી અભ્યાસ કર્યા પછીથી એક વસ્તુ નક્કી થઈ જાય છે કે આ કર્મ બધા જુદા છે અને એ કર્મ ઉદયમાં આવે છે એ વખતે એ વિભાવ ભાવ જો કરવાનું છોડી દે, જાગૃતિ રાખે, તો એને નવા કર્મ ન બંધાય અથવા તો અતિ અલ્પ પ્રમાણમાં બંધાય. એટલે જાગૃતિ જે રાખવાની છે એ કયા લેવલે જાગૃતિ રાખવાની છે, કઈ જગ્યાએ જાગૃતિ રાખવાની છે? તો કે જે કંઈ ઉદયમાં આવે છે એ બધા ઉદય વખતે જાગૃતિ રાખવાની છે. હવે એ ઉદય તો આખો દિવસ સમય દરેક સમય આવે છે, પણ એટલી સૂક્ષ્મતાથી આપણે એના તરફ લક્ષ નથી કરતા એટલે ખ્યાલ નથી આવતો, પણ ખરેખર તો આખો વખત કોઈને કોઈ કર્મનો ઉદય તો હોય જ છે. એટલે એવા જે ઉદય આવ્યા છે, જે કંઈ ઉદયને લીધે થઈને જે ફળ મળે છે એની સાથે ન જોડાવું, દરેક સમય એનાથી ભિન્ન થવું, દરેક સમય સમય ભિન્ન થવું કે આ મારું નહીં, એનાથી હું જુદો, હું ભગવાન આત્મા જુદો અને આ જુદું, એમ દરેક સમયે સમય થવું જોઈએ અને આવું થાય એનું નામ જાગૃતિ. ને એ જાગૃતિ આવે એટલે પછી નવા કર્મ બંધાય નહીં અથવા તો અતિ અલ્પ પ્રમાણમાં બંધાય, એવા કસાયો થાય નહીં તીવ્રતાપૂર્વક, અને એવા કર્મ બંધાય નહીં, અનંત બંધ થાય નહીં, અનંતાનું બંધી પછી રહેતું નથી, એ સમ્યક દ્રષ્ટિને એવી દશા હોય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કોઈ પ્રશ્નો હોય તો લઈએ. તો આજે સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ. 188 પ્રશ્ન સુધી આવતી વખતે 189 પ્રશ્નથી આગળ વાત લઈશું. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.